તારીખ 21/12/1991 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ નંબર 131 અને 132 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 73
એક સમય કે પર્યાય ને તો વેદન આતા હૈ, શક્તિ ને તો વેદન હૈ નહીં. તો શક્તિ અને વ્યક્તિ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન વેદન છે, પણ જ્ઞાન ગુણમાં જ્ઞાન વેદન નથી. જ્ઞાન ગુણ છે, જ્ઞાન શક્તિ છે, તો જ્ઞાન ગુણમાં જ્ઞાન વેદન નથી. જેમ કે દીવાસળીના અગ્નિ છે, બાકસની અંદર રહેલી દીવાસળીમાં અગ્નિ છે, અને એને બહાર કાઢીને ઘસે બાકસની શક્તિ સાથે, અને એ સળગે દીવાસળી, ત્યારે પણ એ સળગતી અગ્નિ છે. તો અગ્નિના બે રૂપ, એક ઝાડવાળી અગ્નિ અને એક દીવાસળીના ટોપકામાં જે ગંધક છે, ગંધક હોય છે સલ્ફર, એની અંદર અગ્નિ સ્વભાવ છે, અગ્નિ શક્તિરૂપ સ્વભાવ છે. શક્તિરૂપે તો જે સળગે અગ્નિ સળગતી હોય ત્યારે એની ઝાળ હોય, તો એના ઝાડના વિશેષણો અનેક હોય છે. ભાઈ આ ઝાડ મોટી છે કે ઝાડ નાની છે, ઝાડનો રંગ બ્લુ કલરનો છે કે ઝાડ પીળી છે, પણ જે દીવાસળીમાં અગ્નિ છે એ અગ્નિને પીળો કે વાદળી રંગ નથી, ને એને નાની મોટી ઝાડ નથી, એને એ વિશેષણ લાગુ ન પડે. જે વ્યક્ત પર્યાય અગ્નિના વિશેષણો છે એ શક્તિની પર્યાયને લાગુ ન પડે. એમ વેદન છે એ જ્ઞાનની વ્યક્ત પર્યાયનો ધર્મ છે. જ્ઞાનની શક્તિમાં વેદન વ્યક્ત નથી. એટલે ચોથા ગુણ સ્થાને કેટલું વેદન, સાતમા ગુણ સ્થાને કેટલું વેદન, કેવળ જ્ઞાનીને તેરમા ગુણ સ્થાને કેટલું વેદન, એ બધી પર્યાયની વાત છે. એની તારતમ્યતા ઓછી વ્યક્તિ છે. જગનની મધ્યમ ઉત્કૃષ્ટ શક્તિમાં એવું જગનની મધ્યમ ઉત્કૃષ્ટ નથી. શક્તિ તો શક્તિ છે. એ શક્તિ એટલે પાવર. અંશ છે, પણ અંશની અંદર તો જેટલી શક્તિ હોય એટલી વ્યક્ત થાય. કેવળ જ્ઞાન છે એ જ્ઞાનની પૂરી શક્તિ વ્યક્ત થાય છે. હવે એમાં શું છે કે બે વસ્તુ સ્થિતિ ભિન્ન ભિન્ન પ્રકારની છે. જેમ કે ઇલેક્ટ્રિક પાવર છે, તો ઇલેક્ટ્રિક ઠંડી કે ગરમ? ઇલેક્ટ્રિક પાવર ગરમ એ નથી ને પાવર ઠંડો એ નથી. પાવર તો પાવર જ છે. જેમાં ઇલેક્ટ્રિક પાવર છે એવા તારને જો તમે ફ્રીજના પ્લગ સાથે જોડી દો તો એની શક્તિમાંથી બધું ઠંડુ જ થયા કરશે. અને એ જ વાયરને તમે જો હીટરના પ્લગ સાથે જોડો છો તો બધું ગરમ થયા. શક્તિ ઠંડી એ નથી ને શક્તિ ગરમ એ નથી. કેમ કે એ પર્યાયનો ધર્મ છે, એ શક્તિનો ધર્મ નથી. એ પાવર છે, પાવર શક્તિ રૂપે છે, વ્યક્તિ રૂપે નથી. હા એવું એનું થાય એટલે શક્તિ. જેમ કે ચારિત્ર ગુણમાં રાગ થાય અને વિતરાગતા થાય. ચારિત્ર ગુણમાં શક્તિ છે પરિણમવાની, સ્વભાવ પણ એ પરિણમે ને વિભાવ પણ એ પણ પરિણમે. સુખ છે, સુખ શક્તિ છે આત્મામાં, તો દુઃખે થાય ને સુખે થાય છે. એટલે સુખે થાય એવું કઈ નથી, દુઃખ પણ થાય. કેમ કે એ તો પાવર છે, શક્તિ છે એ તો પાવર છે. એમાંથી ઠંડુ પણ થાય ને ગરમ પણ થાય, ગમે તે થાય.
એટલે મારો
અને શક્તિ રૂપે જથ્થો, જથ્થો એટલે કેટલો કે એમાં અનંતતા છે, અગ્નિ નો તીખારો, લાઇટર માંથી નીકળે છે ને અગ્નિ નો તીખારો, એક સેકન્ડ થી ઓછા ભાગમાં અગ્નિ નો તીખારો નીકળીને બંધ થઈ જાય. શક્તિ કેટલી એનામાં, આખી દુનિયા બળે એટલી. નાનો તીખારો હોવા છતાં આખી દુનિયાને બાળવી હોય તો બાળીએ કાંઈ એનાથી, કેમ કે એનામાં એટલી શક્તિ છે એટલી બહાર આવી ગઈ, જેટલું બોલે એટલી શક્તિ બહાર આવી. અંદર તો એટલું શક્તિ પણ એ બધું અનંતું ભર્યું છે. કેટલું શક્તિમાં હદ ન હોય, શક્તિને હદ
ન હોય.
અહીંયા તો બેનો સ્વરૂપ વેદન અપેક્ષાએ સમજાવે છે કે એક સમયની પર્યાયમાં જીવની જ્ઞાનની પર્યાયમાં વેદન પ્રગટ આવે છે, પણ એ જીવની જે જ્ઞાન શક્તિ છે એમાં વેદન નથી, કેમ કે પ્રગટ અવસ્થા નથી માટે એમાં વેદન નથી, તો શક્તિરૂપ છે. ઇસલિયે યે વેદન હી પ્રસિદ્ધ હોને છે, પર્યાયનું વેદન જ પ્રસિદ્ધ હોવાથી ઉસકો એટલે વેદન ને જ અજ્ઞાની આત્મા માન લેતા, ઈ વેદન ને આત્મા માને, પ્રગટ ના અવસ્થા ને જ આખો આત્મા
માને,
આત્મા માને છે કે આખો આત્મા માને,
આખો આત્મા માને,
કેમ કેમ ભૂલી જાય છે. અને વ્યક્તિ જેવડો ને જેટલો જ આત્મા માની લે એમ કેમ. વાસ્તવ ને તો નિત્ય સ્વરૂપ આત્મા ક્ષણિક પર્યાય ને આતા જી નહી. વાસ્તવમાં તો જે નિત્ય સ્વરૂપ છે, જે શક્તિ છે, એ તો નિત્ય છે, એનો નિત્યતા રૂપ એનો ધર્મ છે. પર્યાય છે તે અનિત્ય છે, અનિત્યમાં નિત્ય નથી ને નિત્યમાં અનિત્ય નથી. એટલે કે પર્યાયમાં ગુણત્વ નથી ને ગુણત્વમાં પર્યાયત્વ નથી એમ કહેવું છે. એને અતદભાવ કહ્યો છે શાસ્ત્રમાં. શું
અતદભાવ?
અતદભાવ તેવા ભાવે નહીં, શક્તિ અથવા ગુણ પર્યાય ભાવે નથી, પર્યાય છે તે ગુણ ભાવે નથી. કેવી રીતે નક્કી કરવું? કેમ કે જ્ઞાનની શક્તિ જાણવા રૂપે પરિણમે છે, તો ગુણ તો પર્યાયમાં વ્યક્ત થાય છે. એક ન્યાય એમ કહેવાય કે ગુણ છે પર્યાયમાં વ્યક્ત થાય છે. જાણવાનું કાર્ય જે ગુણમાં શક્તિ હતી એ કાર્ય તો જાણવાની પર્યાયમાં આવ્યું, તો ગુણની ખબર ક્યાંથી પડી કે આત્મામાં જાણવાનો ગુણ છે કે એને જાણવાનું કાર્ય કર્યું? ક્યાંથી ખબર પડી? એ સિવાય કેમ ખબર પડે કે આત્મામાં જાણવાની શક્તિ છે? શક્તિ છે તે વ્યક્તિ નથી,
પણ એની 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 એ જ વસ્તુ પર્યાયમાં આવે તો વ્યક્ત થાય છે.
શક્તિ તો શક્તિ જ રહે છે એમ કેવું. શક્તિ રહે છે, પ્રત્યક્ષ પરોક્ષ કે જ્ઞાન નો વિષય છે. પહેલા તો એક વાત છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ નું જ્ઞાન સિવાય કોઈને લાગુ નથી પડતું. શક્તિ અનંત પ્રકારની છે, હળમાં અને ચૈતન્ય. દરેક શક્તિ શક્તિ રૂપે રહે છે, એની વ્યક્તિ પણ થાય છે. પ્રત્યક્ષ અને પરોક્ષ પણ જ્ઞાન સિવાય બીજા કોઈ કોઈ લાગુ નથી પડતું. આટલી મર્યાદા આપણે સમજી લઈએ, પછી હવે ચર્ચા કરીએ. વાંધો નહીં. કયો હવે
જે આ શક્તિ છે એની વ્યક્તિ થાય છે, ખરેખર તો શક્તિ વ્યક્ત એનું ઓલું થાય છે, અંશ જ થાય, તો એ
પ્રગટ થાય છે ને. પર્યાય છે એ પ્રગટ થાય છે, પર્યાય તો પ્રગટ થાય છે, અને શક્તિ પર્યાયની જેમ પ્રગટ નથી થતી. પણ પ્રગટપણું અને અપ્રગટપણું એ પર્યાય ધર્મ છે, શક્તિને એ ધર્મ નથી.
પ્રગટપણું
પ્રગટપણો અપ્રગટપણો એ શક્તિનો ધર્મ છે, એ પર્યાયનો ધર્મ છે. સમજ્યા? આટલું સમજો પછી વાંધો નહીં. પછી ક્યાંય ગડબડ નહીં થાય. સમજ્યા? હવે અહીંયા આ પ્રશ્ન કાલે કરતા હો, પ્રશ્ન કાયદા છે કે વાસ્તવિકતાએ જે નીતિ સ્વરૂપ એવી જે શક્તિ છે અથવા આત્મા છે તે ક્ષણિક એવી પર્યાયમાં આવતો નથી. જો ક્ષણિક એવી પર્યાયમાં આવે તો એ ક્ષણિક હોવાથી એનો નાશ થતા આત્માનો પણ
નાશ થઈ જાય,
માટે આત્મા પર્યાય રૂપે નથી. હવે કોઈ એમ કહે કે આત્મા પર્યાય રૂપે નથી પણ દ્રવ્ય રૂપે તો છે ને, શક્તિ રૂપે તો છે ને, તો કે એકાંતે નથી. જો એકાંતે એમ જ હોય તો જે જાણવા રૂપી કાર્ય થયું એ શક્તિ વગર થયું, જાણવાની શક્તિ વગર થયું, પાવર નો ઉપયોગ થયો કે ન થયો, તો ત્યાં શું છે કે શક્તિનું તે વ્યક્ત રૂપ થયું. પણ જો તમારે એકલી શક્તિને જોવી હોય એમાં અને વ્યક્તિને ન જોવી હોય તો તમે શક્તિને ત્યાંથી પકડી શકો છો. શું વ્યક્ત પર્યાય ઉપરથી તમે શક્તિને જાણી શકો છો. જો જ્ઞાન નો પર્યાય પ્રગટ ન હોય તો જ્ઞાન આત્મામાં જ્ઞાન શક્તિ છે એ કેમ ખબર પડે, જાણવાની શક્તિ છે કેમ ખબર પડે. માટે ગુણ પર્યાયમાં વ્યક્ત થાય છે, એક ન્યાય ગુણ પર્યાયમાં
વ્યક્ત થાય છે,
વ્યક્તિ થાય છે, અથવા ગુણ નું વ્યક્ત પરિણામ તે પર્યાય છે. આથી જ વિરાજમાં લીધું જોઈએ. અનિત્ય સિવાય નિત્યનું જ્ઞાન થાય એ ગુરુદેવ કહેતા હતા. અનિત્ય નિત્યનું જ્ઞાન કરાવે છે, અનિત્ય નિત્યને જાણે છે, અનિત્ય ઉપરથી નિત્ય જણાય છે, અનિત્ય સાધન છે અને નિત્ય સાધ્ય છે એ પણ બોલાવે છે. જો પ્રમાણ થી લઈએ તો ગુણ ના આધારે પર્યાય છે, અને જો નહીં થી લઈએ તો પર્યાય સ્વતંત્ર છે. પ્રમાણ ની અંદર શું છે કે નહીતર એકલી પર્યાય દરેક વસ્તુ થઈ જાય. જો ગુણના આધાર વગર કે દ્રવ્યના આધાર વગર પર્યાય હોય તો પર્યાય પણ એક સ્વતંત્ર વસ્તુ થઈ જાય, એનો એક અંશ ન રહે વસ્તુનો. એટલે આખી વસ્તુને લક્ષમાં લઈને આ વસ્તુને પર્યાય છે એમ કહેવું પડે. જેમ કે શરીર છે આપણું, તો આ કાન છે એનો એક અંશ છે, તો એમાં શરીર પણ નથી એમ કહેવાય છે. એક આંગળી કપાઈને સુધી પડી ગઈ, એક્સિડન્ટ થાય છે, હાથ પંજો કપાઈ જાય, આંગળી કપાઈ જાય, તો એમાં શરીર પણ હતું કે નહોતું? શરીર પણ હતું. એમાં શરીર પણ આખા શરીરમાં અખંડપણે વ્યાપેલું છે, છતાં કાન તે એક આંગળી નથી, આંગળી છે તે કાન નથી. શરીર પણ શરીર પણ કઈ જગ્યાએ છે? કાનમાં શરીર પણ છે, આંગળીમાં શરીર પણ. એવી રીતે પર્યાય છે વસ્તુનું અંગ છે, વસ્તુનો અવયવ છે, તો એ વસ્તુથી ભિન્ન પણ છે અને વસ્તુથી અભિન્ન પણ છે. તો ભિન્ન ક્યારે છે કે બીજા અવયવની અપેક્ષા લેવામાં આવે ત્યારે ભિન્ન છે. અભિન્ન ક્યારે છે કે વસ્તુથી શરીરથી જુઓ તો અભિન્ન છે, શરીર પણ એનામાં છે. શરીર પણ જુદું ને આંગળી પણ જુદું એમ છે, એમનો હોય કોઈ દિવસ એમ જોવાનું છે. એટલે તમે કયા દ્રષ્ટિકોણથી જુઓ છો એના ઉપર એ વાત નક્કી થાય છે, એનો નિર્ણય થાય છે. આમાં તો બધા વિદ્વાનો મૂંઝાય છે. મુંબઈ અંબા દેવી વાંચન માટે ગયો હતો. ધ્રુવમાંથી પર્યાય કેવી રીતે થાય? ધ્રુવમાંથી પર્યાય થયો, ધ્રુવ કેવી રીતે પ્રશ્ન આવે તો પર્યાય આવે છે એમ કેતા એ ધ્રુવ, ધ્રુવ તો નિશ્ચયની નો વિષય છે. ધ્રુવ માંથી પર્યાય આવે છે એમ કોઈ કોઈ વિષય પ્રમાણ નથી જાય છે. તમે નહીં ના વિષય ને પકડી રાખો છો તો ધ્રુવ યુ કેવી રીતે, ધ્રુવ ધ્રુવ કેવી રીતે? ધ્રુવ માંથી પર્યાય નીકળીને ધ્રુવ માં ગઈ, ભાઈ જય છે ને ક્યાં ગઈ? ધ્રુવ માં ગઈ તો પછી ધ્રુવ યુ કેવી રીતે? દેખત રીતે આ પ્રશ્ન થાય તો કઈ સમાધાન થયું નહીં. તમારો પ્રશ્ન નિશ્ચય ન થાય અને તમે પ્રશ્ન પ્રમાણ ન કરો છો, એમાં એમાં પ્રમાણ ને લાવો છો. નિશ્ચયના વિષયમાં પ્રમાણ ના નહીં ને તમે મિશ્રણ કરીને પછી ગોટો આવશો, અંદર અંદર ગોટો આવશો. ધ્રુવ્યો તો એટલું ધ્રુવ્યો, બીજો દ્રષ્ટિકોણ બંધ કરી દો એક વાર. તમે સર્વથા આંખને બંધ કરો પર્યાય આપણને, અને પર્યાય નું પર્યાય એટલો જોવું હોય તો એક વાર તમે દ્રવ્યથી નહીં આંખને બંધ કરી દો તો સરખી રીતે દેખાય. પ્રવચન સારી છે કેવું છે એવી રીતે જોવું પડે તો સરખી રીતે પ્રમાણમાં નિશ્ચિત નથી. વિદ્વાનો પણ એમાં સમજાય કેવી રીતે એનો ઉકેલ લાવવા કરતા એક વાત એમને એનો ઉકેલ લાવવા ધીરે રીતે લાવવાની જરૂર છે. તમારે બહુ સહેલું પડી જાય, ઓછામાં ઓછા ઉઠાડવાળાને સહેલું પડી જાય કે તમારું ગુરુને ગૌરવ કરી એને જાણવાનું તમારું પ્રયોજન શું છે કે મારો દુઃખ મૂકી દીધો બરાબર. એ પણ ન્યાયથી ખ્યાલમાં આવે છે કે જેટલો પર્યાયના દોષ થાય છે એટલો દુઃખ થાય છે, દોષનો નાશ થાય છે. ત્યારે સુખ મેળવવા માટે અવગુણ ટાળવા ગુણ પ્રયોગ કરવા, આખું જેને સમજાય છે એને પર્યાય સમજાય. કેમ કે પર્યાય ની અંદર દુઃખ ને દોષ નો અભાવ થઈ શકે છે, સુખ ને ગુણ નો જેને દુઃખ નથી જોતું, જેને સુખ થાય છે એ બદલાઈ ગયા કે ના, એ તો હું ન દુઃખ મારે નથી જોતું ને મારે સુખ જોયું છે તો હું બદલાઈ ગયો કે ના, હું એનું એને સંકલો એટલે ગડતા ઘડી વાળી નથી, એ જ કપડા ને તમે ખોલી નાખો, ખુલ્લું કરી નાખો, સંકેલેલું છે ખોલી નાખો, તો જે ઘડી વાળી અવસ્થા છે પ્રમાણ નથી આખા વસ્તુ ને સમજવી અને હવે જે એની અંદર ગુણ છે શુદ્ધ શક્તિ છે એમાં વિકાર પણ થાય છે, અવિકાર પણ બે પ્રકારે એટલે જે ગુણ છે એ ગુણ સ્વરૂપે છે વિકાર, એટલે એના અવિકાર અવસ્થા ઉપરથી ગુણ નું સ્વરૂપ શક્તિ રૂપે કેવું છે ખ્યાલ આવે છે. આપણું તો જરા આથી થોડું છે આમાંથી થોડું સૂક્ષ્મ ચર્ચા કાઢી પર્યાયમાંથી ગુણ શોધી લીધે જે પર્યાય જ્ઞાનની જાણે છે એના ઉપરથી જ્ઞાનની શક્તિનો પત્તો કાઢે, કેમ કે શક્તિ માત્ર જાણવાનું કાર્ય ન થાય, જાણવાનું કાર્ય જે વ્યક્ત થયું એ શક્તિને સૂચવે છે, શક્તિને પ્રદર્શિત કરે છે, એવું જે શક્તિનું ત્યાં અસ્તિત્વ છે એ પર્યાયમાં વ્યાપેલું લક્ષણ કરતા કરતા ગુરુદેવના પ્રવચનમાં આ વિશે બહુ સારા છે. 245 વર્ષના ભાવા પ્રાપ્ત એમાં એમ થયું કે જ્ઞાન લક્ષણથી આત્મા જણાય છે, બીજા કોઈ લક્ષણથી આત્મા જણાતો નથી, કેમ કે બીજી પર્યાયો વિપરીત ચાલે છે, જ્ઞાનમાં વિપરીત ચાલે છે, જ્ઞાનમાં સ્વચ્છતા આદિ જે છે એ અવિપરીત છે, વેદન આદિ છે એ અવિપરીત છે, પ્રત્યક્ષપણું છે તે અવિપરીત છે, વેદનનું નિર્વિકલ્પણું છે તે અવિપરીત છે. ગુરુદેવે બહુ સ્પષ્ટ કરતા એ વાત એમ કરી કે જેવો દ્રવગુણમાં સ્વભાવ વ્યાપ્યો છે તેવો સ્વભાવ અહીંયા પર્યાયમાં વ્યક્ત થઈને વ્યાપેલો છે. જ્ઞાનની પર્યાયમાં જે જ્ઞાન લક્ષણ છે જ્ઞાન સ્વભાવે આખો આત્મા ઓળખાઈ જાય છે, લક્ષ્યગત થઈ જાય છે, એનું કારણ કે જ્ઞાનના ઉપયોગમાં એક સમયની જ્ઞાનની પર્યાયમાં સ્વભાવ વ્યક્ત થઈને વ્યાપેલો છે. જોકે સ્વભાવને વ્યક્ત અવ્યક્તપણું લાગુ પડતું નથી પણ સમજાવવા કરવું પડે છે, તો જેવો પર્યાયમાં છે એવો જ દ્રવગુણમાં વ્યાપેલો છે, અને દ્રવગુણ પર્યાયમાં ત્રણેયમાં અખંડ અને અભેદ છે એવા અભેદની વાત આપણે કરતા ચાલતી, એનું નામ અભેદ અને અખંડ છે. ત્યાંથી એનું ગ્રહણ કરવું તો એમાંથી એ વાત લીધી શંકા છે એની આપણે, કે પર્યાય તો રૂપે નહીં હોવાથી તે અનિત્ય રૂપે નથી, કેવળ દ્રવ્ય રૂપે નહીં હોવાથી તે કેવળ નીચેના ભેદ રૂપે નથી, કેવળ અનિત્યના ભેદ રૂપે નથી, બંને રૂપે નથી, માટે અનુભય સ્વરૂપ છે. કાલની ચર્ચાનો વિષય અનુભય સ્વરૂપ છે, જે ખરેખર સ્વરૂપ છે, સ્વભાવ છે, આત્મા છે, તે મૂળ રૂપ છે, તે અનુભવ નિત્ય રૂપે છે કે ન અનિત્ય રૂપે છે, ન પર્યાયના ભેદે છે કે ન દ્રવ્યના ભેદે છે, મૂળના ભેદે નો પ્રશ્ન માટે એમ કહ્યું ને સમયસારમાં 145 પાણીના કળશ છે ને, કે હું ભેદ રૂપે નથી અને હું ભેદ રૂપે પણ નથી, નિત્ય રૂપે પણ નથી, હું અનિત્ય રૂપે પણ નથી, બધા ભેદ બધા છે. નિશ્ચય અને વ્યવહાર બંને બોલના નિષેધ કેવો છે, શું કરવા છે, અનુભવ સ્વરૂપ કેમ કરવું છે, તો ખરું ચિત છે દેવ દ્રવ્યનું પર્યાયમાં હોવા છતાં, દ્રવ્યમાં ગુણમાં ને પર્યાયમાં વ્યાપેલું તત્વ હોવા છતાં ત્રણ માંથી એક ભેદ સ્વરૂપે નથી. જાઓ ત્રણેયમાં છે છતાં ત્રણેયમાંથી એકે સ્વરૂપમાં, તે બીજા થતું નવ તત્વમાં ચૈતન જ્યોતિ છુપાઈ રહે છે, એનો અર્થ શું, નવ તત્વમાં તો પાપ તત્વ આવે છે, નવ તત્વમાં તો પાપ તત્વ આવે છે, અને પાપ તત્વમાં ચૈતન જ્યોતિ છુપાઈ રહી છે કે હા પાપ તત્વ પાપ તત્વમાં છુપાઈ રહી છે, કેમ કે ચૈતન્યનું બનેલું નથી, એ ક્યાં પર્યાય રૂપે છે, એ ક્યાં પુણ્ય રૂપે છે, એ ક્યાં પાપ રૂપે છે, એ ક્યાં સુમ રૂપે છે, એ ક્યાં નિર્ણય રૂપે છે, મોક્ષ રૂપે છે, એ તો જે છે એ છે ને જેવું છે એવું છે એમ કે એવી રીતે સમજને ભલે ભેદથી વાત આવે, મુખ્યપણે તો વાતમાં ભેદો જ બધા આવશે, નીચે નીચે પણ ખરેખર હું ઊંડાણ આ છું, અહીંથી આ આ ઊંડાણ છે ને સમજવું જોઈએ. ઋષિને અપના પણ હોય વિના, હું એવો છું એમ થયા વિના સુખ શાંતિ હોય તે જ ત્યાં સુધી સુખ શાંતિ નહીં થાય, ત્યાં સુધી સ્વભાવ સ્વરૂપે પોતે છે એવું જ્યાં સુધી પોતાપણું નહીં થાય ત્યાં સુધી પર્યાયમાં સુખ શાંતિ થાય, પર્યાયમાં અવગુણ નહીં મટે અને દુઃખ નહીં મટે, સીધી વાત. જ્યાં સુધી જે સ્વરૂપ સમજ્યા વિના પાણીનો દુઃખ, જે સ્વરૂપમાં સ્વભાવ લેવો, પદ્ધતિ ભેદવાળી થઈ ગઈ, ભેદના ખાંચામાંથી નીકળતો નથી અને વસ્તુનો પત્તો બિલકુલ નહીં. ભાઈ આ ઘાટના ઘડાવવાના મેં 5000 રૂપિયા આપ્યા છે, સોનાનો તોલ જુદો, સોનાના પૈસા જુદા, અને ઘાટના ઉપરથી 5000 આપ્યા છે, તો હું એક પાય નહીં આપું, શું કહે છે,
પાય નહીં આપું,
ઘાટને એક પાય નહીં ગણું. કે તમારો વેચવો છે દાગીનો કરી સરસ છે, કયો ઘાટ પસંદ કરે છે, એક જ જોશે, બધું હનુ છે, ઘાટ કયો હારો છે, એક જ જોયું છે, એટલે જે ઘાટ જોડે છે એને ઘાટ નો મળો છે, એને ઘાટ ગળવાની તમને શું કરવી પડશે? જે દાંડીનો રૂપા આવ્યો છે એને ઘાટ નો મળો નથી, તો સીધો કોડીમાં નાખીને એનો ભાવ્યો કરી નાખશે, કોડી કરી નાખશે, અને ઘાટ નો મળો નથી. કોઈ તમને જણાવે
સ્વભાવ ને જોવે છે,
સ્વભાવ ને જોવે છે. દશા સામે દેખેગા તો દશા કી દુર્દશા હો જાયેગી. દશા કે સામે નહીં દેખના હૈ, દશા કે સામે દેખને વાલે કો દશા કી દુર્દશા હો જાતી. ગુરુદેવ શ્રી ના ઉપદેશ નું સ્પષ્ટીકરણ જોતા એવું લાગે છે કે આ જે પાયો નાખ્યો છે એ હજી બીજા 19,000 વર્ષ સુધી હાલશે. સર્પ સીધો ન હોય, સર્પ પીડ્યો હોય તો ક્યારે સીધો પીડ્યો? લાકડી પડી એવી રીતે સર્પ ન હોય, વાપસ શું કર્યું હોય? એમાં ધર્મકાળ કે અધર્મકાળ એક સરખો ચાલે જ નહીં. ઘણા વળાંક આવે પરમાત્મા પ્રગટ થાય તો બીજા અનેક લાઈફ જીવનો યોગ ધર્મકાળ જેવું દેખાય. ગુરુદેવ વખતે ઘણી ક્રાંતિ આવી અધ્યાત્મની, આ 10 વર્ષમાં પછી એકદમ લાગે કે પણ આમને હાલ છે, ભલે કઈક સારું થશે, ભલે કઈક મળવું થશે, ભલે કઈક સારું થશે, ભલે આમને હાલમાં એકદમ નહીં હાલે એમ કહે, પણ હાલશે, ટકી જશે. ધર્મી જીવો થયા કરશે, થયા કરશે, અને ગુરુદેવે જે સૂચિત કર્યું છે એ સાહિત્ય પણ એટલું વિપુલ પ્રમાણમાં, ખાસ કરીને જે પ્રવચનો છે પરંપરા બંધ ન થાય, જે તત્વનું નિરૂપણ કર્યું છે એના ગ્રંથો બંધ ન થાય. હજારો માઇલમાં ઘરે ઘરે ફેલાઈ ગઈ વાત, મને ખબર ક્યાંથી કોને મળશે, ક્યાંથી કોને મળશે, ભવિષ્યમાં આવતી પેઢીમાં કયા જીવને ક્યારે ક્યાંથી મળશે એનું કાંઈ કામ નથી. વિસ્તાર ઘણો થઈ ગયો, તમને ઇન્ડર નો વસન થાય એનું વાંચન જ ઓછું અવલોકન ઘણું સોળ વર્ષો માટે ભાગ્ય જ માટે એમ તો એ બસ એકલા દુકાને બેઠા હોય, ઘરે બેઠા હોય, એકાંતમાં બેઠા હોય, એટલા બધા મને મારા દોષ દેખાય છે કે ત્રાસી જાણે મહિને દોઢ મહિને ભાગીને અંદર આવે છે. ખોટા દેવલા લઈ ગયા છે, પછી તો રૂપાળું દેવના ખોટા સમય બેસીને પેટ ભરીને રોઈ લે છે, એટલું બધું રડવું આવે છે. એ બધું કાબ્યું થાય છે, જો મહિના દોઢ મહિનામાં જે પરિણામ કહેવાય કોને ખબર છે. મારે યોગાનું એવું છે એના પોતા સામાન રહેશે તો બધું કાબ્યું થાય. રડવું આવે એ તો બધું પાછો બીજા પર ખાતા જોવાનું એટલું બધું નથી. હું અંદરથી કાંઈ વાંચીને નથી લેવું, અંદરથી કાંઈ જે માણસ કાર્ય પદ્ધતિમાં જે ભાષામાં આવી જાય ને એમાં છે ને કરવું બહુ મુશ્કેલ છે. આપણે ગ્રહગુણ પર્યાયમાં આવી ગયા પછી એ ભેદ કાઢવા મુશ્કેલ છે. સમયસારમાં આવે કે જ્ઞાન માત્ર છે આત્મા. શું આત્મા શું છે? જ્ઞાન માત્ર છે. લક્ષણ લક્ષણમાં શું લીધું કે જ્ઞાન માત્ર સ્વસંવેદના સિદ્ધિ. જ્ઞાન માત્ર ને તો સ્વસંવેદન થી સિદ્ધિ છે. સ્વસંવેદન લેવો પર્યાય પકડી લે, પર્યાયની વાત મૂકો તો ગુણ પ્રેમ ની વાત લઈ લઈએ. જ્ઞાન માત્ર એટલે જ્ઞાન માત્ર બ્રહ્મ પર્યાય સ્વભાવની વાત લઈએ. એટલે જે પદ્ધતિમાં ફિટ છે કે અહીંયાથી નીકળવું બહુ મુશ્કેલ પડે. આવે છે કારણ કે એ બીજી પદ્ધતિથી સમજાવે એટલે એ પ્રશ્ન આવવાના છે. દ્રવ્ય ને ગુણે ને પર્યાય એની સ્વભાવ એટલે સ્વભાવ જ્ઞાન માત્ર. જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી સમજવાની જિજ્ઞાસા રાખીને પ્રયત્ન. પછી શું ગુણ થઈ જાય છે કે સત્સંગમાં રહેવું એ વાત તો બહુ જ વજનદાર છે. કૃપા સત્સંગ ઉપર એટલું બધું પાછું નથી જતું. પહેલા પહેલા મળ્યા ત્યાં બોરીવલીમાં એ તો મારા સાહેબ હતા, મારું સરનામું લખ્યું બોલવાનું. પછી પછી અહીં બે વખત ઇંગ્લિશમાં મને પણ ભાવ ખુશી આવતો સત્સંગ એટલી વખત પછી જોરદાર એટલા એકલા એકલા અંદરમાં બેસીને ચિંતન કરીને એટલા ચિંતન કરીને અંદરથી કંઈ આપણા પરિણામ જોતા જોતા દોષ જોતા જોતા દોષ જોવાનું તો હનુમાન એ ધ્યાનથી શરૂ જોવાની આજે 254માં એના દોષ જોવાની વાત કરી છે. એ પદાર્થ નિર્ણયની વાત કરી છે કે જે જે દોષ જોવે દોષ જોયા પછી એને પોતાના પ્રાપ્ત સંયોગો ઉપર સુખ બુદ્ધિ ઘટી જાય આ લોકની અલ્પ પણ શુભેચ્છા. માણસ પોતે સંપન્ન છે એ સાથે સુખવૃત્તિ એટલી જોરદાર નથી, આસક્તિ એટલી જોરદાર નથી છે. એના ઉપર નિષેધ આવે છે એટલે દોષ બનીને લડે છે. એટલે રસ્તો તૂટે પણ પદાર્થ નિર્ણય ઉપર લક્ષ્ય પદાર્થ નિર્ણયના સ્વભાવનો નિર્ણય છે. જે અભેદ સ્વભાવ અભેદ સ્વભાવ કહે છે એનો નિર્ણય કરવાનો એના ઉપર જે લક્ષ્ય ઠેકાવું જોઈએ અને એના માટે જે સત્સંગની ભાવના હોવી જોઈએ એ પ્રકારના કોઈ જેવી ક્ષતિ પ્રયોજનભૂત રહી જાય તો પણ વસ્તુમાં પત્તો સર્વથા સુધી નથી સર્વથા સવળી નથી. કેમ કે જો પોતાના દોષ જેને ટાળવા છે એ જાણશે નહીં તો એને ટળશે નહીં, અને જાણશે તો ટાળવાના દ્રષ્ટિએ જાણશે તો ટળશે, ટાળવાના દ્રષ્ટિએ જાણશે તો એને ગુણ બાજુ આવવું પડશે, બીજો પર કોણમાં લેવું પડશે ગુણ બાજુ. દોષ છે એ સ્થૂળ છે અને ગુણ છે એ સૂક્ષ્મ છે. સ્થૂળ દેખાય ને સૂક્ષ્મ ક્યાંથી દેખાય? પરિસ્થિતિ જીવની એ છે નિત્યાત અવસ્થા, અને પોતાના દોષ ની ખબર નથી મને કેટલો દોષ થાય છે, કેટલી હદે થાય છે. ગુણ સૂક્ષ્મ એટલા છે, એટલે દોષ જોવે એટલું તો જ્ઞાનમાં આશક્તિ નથી, ગુણને જોશે ક્યાંથી? એ પરિણામમાં રસ કેટલો આવે છે આપણે લોકસંજ્ઞાની વાત કરી કે ભાઈ અમને તો લોકો એમ માને કે ભાઈ એમાં તો બજારમાં પણ આવા પ્રમાણે અમારી તો છાપ બજારમાં આવી છું, એનો રસ લીધો એમાં કેટલું ઝેર ખાધું ખબર નથી. આ દોષનો વિષય તો રસની અપેક્ષા એ બહુ સૂક્ષ્મ છે, એ અવલોકનમાં આવીને જ ખ્યાલ આવે તો ઓહો આમાં આટલી બધી સૂક્ષ્મ, આ તો દોષની એક દુનિયા છે આખી, અને એવા ચિત્ર વિચિત્ર પ્રકારે દોષ ઉત્પન્ન થાય છે કે જીવને ખબર નથી રહેતી કે મને ક્યાં દોષ કેવી રીતે થઈ ગયો. હવે એ સ્થૂળ પરિણામ છે એની ખબર ન પડે ને સૂક્ષ્મ ગુણ ક્યાંથી પકડશે? શરૂઆત અહીંથી થાય કે પહેલા અવલોકન કરે તો પહેલા સ્થૂળ જણાય પછી સૂક્ષ્મ જણાય, સ્થૂળ જણાય નહીં ને સૂક્ષ્મ જણાય જાય એ ઉપર જાય, એના જેવી સ્થિતિ એવી નથી. ત્યાં જે સક્ષમ મહત્વ લીધું છે એના ઉપર કોઈ ધ્યાન ખેંચાવું જોઈએ નથી, પદાર્થ નિર્ણયનો વિષય લીધો છે એનું ધ્યાન ખેંચાવું નથી, ધ્યાન નથી ખેંચાનો એનો અર્થ શું કે દરકાર નથી એટલે ભૂમિકામાં તો જે વિચમણા છે અને જે તકલીફ છે એ ભૂમિકાની જ છે, એ ભૂમિકા એકવાર પાર કરી તો પછી રસ્તો આગળ સાફ છે. તકલીફ તો બધી ક્યાં છે? અનંતકાળમાં મોક્ષની ભૂમિકામાં ઘણી વાર અનંતકાળ આવ્યો પણ વિતમણા ત્યાં જ છે ને અર્થમાં ત્યાં જ છે, ખરી મોક્ષતા આવે તો બહાર નીકળી જાય. વગર મૂડીએ નીકળે ને તો પરિશ્રમ પડવાનો જ છે, વગર મૂડીઓ છે તો બેલેન્સ નીલ છે એમની મૂડી નથી, માછળ જેવું છે ને કમાવા નીકળ્યો છે, સરજમાન છે ને તો કમાવા નીકળ્યો છે એને મૂડી ભેગી પડેલી છે. નાનીઓએ બહુ સરસ ગેરંટી આપી હિંસત્વ થઈ ગયો છે, એવો નથી કોઈ આરોગ્યનો માર્ગ નથી, કોઈ જાણેલો નથી, સૂચિત કરેલો નથી, સત્સંગનો ધરાવો છે, આ વિકલ્પ છે, પ્રવૃત્તિ સંસારની ઘણી છે, તેમ છતાં જેને એક જ છે આ બધા ઉપર પડે, તેમ છતાં તેને બધાને ઓવર દેખાઈ રહ્યા છે, એક જ જેને લક્ષ્ય કે મારે અવશ્ય પ્રાપ્તિ થાય છે, થઈ નહીં જાય.
પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવ.